એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આપણે એક એવા સમયમાં છીએ જ્યાં બધું જ હાથના મુઠ્ઠીમાં હોય એવું લાગે નહીં, માહિતી, સુવિધાઓ, સંપર્કો,
હા બધું જ.
પણ ક્યારેક એવું નથી લાગતું કે આટલા બધા વિકલ્પો વચ્ચે પણ મનની શાંતિ ક્યાં છે, કે જીવનનો સાચો અર્થ?
બરાબર, એક જાતનો ખાલીપો અનુભવાય છે ક્યારેક, ઉદાસીનતા જેવું.
એ જ તો આજે આપણે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરીશું. નોલેન ગર્ડ્સનું પુસ્તક છે નિહિલવાદ, એના પર વાત કરીશું.
હા, આ MIT પ્રેસ એસેન્શિયલ નોલેજ શ્રેણીનો ભાગ છે
અને આજના સમયની એક એમ કહીએ ને મહત્વની સ્થિતિ સમજવામાં મદદ કરશે.
ખરેખર, અને નિહિલવાદ શબ્દ સાંભળીને કદાચ થોડો ડર લાગે કે આ બહુ ભારે વિષય હશે.
હા, લાગે એવું.
પણ ગર્ડ્સ જે રીતે વાત કરે છે તે આપણા રોજબરોજના અનુભવો સાથે સીધી જોડાયેલી છે. એટલે આજના ટેકનોલોજી અને માહિતીના યુગમાં જ્યાં બધું જ શક્ય લાગે છે ત્યાં જ આ અર્થહીનતા, ઉદાસીનતા, એકલતા આ બધું કેમ વધતું જાય છે?
આ સવાલ ખરેખર મહત્વનો છે, આપણી સુખાકારી સાથે જોડાયેલો છે
અને સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એની સાથે પણ.
બરાબર, તો આ વિચાર આપણી સામે મૂકનાર લેખક નોલેન ગર્ડ્સ, એમના વિશે થોડું જાણીએ. કોણ છે, એમનું દ્રષ્ટિકોણ કેમ ખાસ છે?
નોલેન ગર્ડ્સ એ નેધરલેન્ડ્સની યુનિવર્સિટી ઓફ ટ્વેન્ટમાં એપ્લાઇડ ફિલોસોફીના એસોસિએટ પ્રોફેસર છે.
એપ્લાઇડ ફિલોસોફી એટલે વ્યવહારુ દર્શન?
હા, કહી શકાય. એમનું કામ છે ને એ ફિનોમેનોલોજી, અસ્તિત્વવાદ, રાજકીય દર્શન આ બધા ક્ષેત્રોમાં છે. પણ એમની ખાસિયત એ છે કે તેઓ આ બધાને ટેકનોલોજીના દર્શન સાથે જોડે છે.
ઓકે, તમે ફિનોમેનોલોજી કહ્યું, એ શું છે? બરાબર, સાંભળવામાં થોડો અઘરો શબ્દ છે.
સરળ શબ્દોમાં કહીએ તો આપણને વસ્તુઓ કે અનુભવો જેવા દેખાય છે અથવા જેવા અનુભવાય છે એનો અભ્યાસ. એટલે ગર્ડ્સનો દૃષ્ટિકોણ ખાસ એટલા માટે છે કે એ નિહિલવાદને ખાલી પુસ્તકોનો સિદ્ધાંત નથી માનતા, પણ એ જુએ છે કે આપણી આસપાસની દુનિયા અને ખાસ કરીને આપણી ટેકનોલોજી એ આપણા અનુભવોને કેવી રીતે ઘડે છે અને કઈ રીતે એ કદાચ નિહિલવાદ તરફ દોરી જાય છે.
એટલે એ જૂના ફિલોસોફર જેમ કે નીત્સે, એમના વિચારો અને આપણી રોજની આદતો જેમ કે ફોન સ્ક્રોલ કરવો, એ બે વચ્ચે કડી જોડે છે.
બરાબર, એ જ એમની ખૂબી છે અને આ જટિલ વાતોને પણ એ ખૂબ સરળતાથી સમજાવે છે.
રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? નિહિલવાદ વિશે ગર્ડ્સ શું નવી વાત કહેવા માંગે છે?
જો, ગર્ડ્સ આપણી સામાન્ય સમજને પડકારે છે. આપણે શું માનીએ કે નિહિલવાદ એટલે બસ એમ માનવું કે જીવનનો કોઈ અર્થ નથી.
હા, કે કશું જ મહત્વનું નથી એવું કંઈક.
પણ ગર્ડ્સ કહે છે ના, એ માત્ર એક બૌદ્ધિક માન્યતા નથી, એનાથી વિશેષ છે. આજના યુગમાં નિહિલવાદ એક સ્થિતિ છે, એક અનુભવ છે.
સ્થિતિ, અનુભવ એટલે કે આપણે અર્થમાં માનતા નથી એવું નહીં, પણ આપણે જાણે તેને અનુભવી નથી શકતા કે પછી બનાવી નથી શકતા એવું.
બરાબર પકડ્યો. એ એક વ્યાપક, જીવંત વાસ્તવિકતા છે જેમાં આપણે વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે મૂલ્યોનું મહત્વ બનાવવામાં, ટકાવી રાખવામાં અને ખાસ તો અનુભવવામાં વધુને વધુ અસમર્થ બની રહ્યા છીએ.
એટલે આ કોઈ વ્યક્તિની પોતાની ભૂલ નથી?
ગર્ડ્સના મતે ના, આ આપણા પર્યાવરણનું પરિણામ છે, ખાસ કરીને આપણી ટેકનોલોજીનું. એ કહે છે કે આપણી ટેકનોલોજી જે આપણને સુવિધા અને કંટ્રોલ આપવા બની છે,
હા,
એ અજાણતા જ આપણી અને દુનિયા વચ્ચે એક બફર ઊભો કરે છે, એક અવરોધ.
બફર એટલે શું?
એટલે કે એ આપણને જીવનના વાસ્તવિક ઘર્ષણથી બચાવે છે, જોખમથી બચાવે છે, સીધા કાચા અનુભવોથી દૂર રાખે છે. પણ ગર્ડ્સ કહે છે કે સાચો અર્થ તો આ જ ઘર્ષણ અને અનુભવોમાંથી જ જન્મે છે.
ઓહો, આ તો ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. સુવિધા આપણને અર્થથી દૂર કરી રહી છે,
કંઈક એવું જ. એટલે પુસ્તકનો હેતુ નિહિલવાદને ખાલી એક નેગેટિવ વિચાર તરીકે નથી જોવાનો, પણ આધુનિક જીવનના એક મોટા પડકાર તરીકે સમજવાનો છે અને કદાચ તેનો સામનો કઈ રીતે કરવો એ વિચારવાનો.
સરસ, તો ચાલો પુસ્તકના વિચારોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆતના પ્રકરણો શું કહે છે? હા, શરૂઆતમાં ગર્ડ્સ પાયો નાખે છે, નિહિલવાદ છે શું ખરેખર? પ્રકરણ એક, નિહિલવાદ શું છે? એમાં એ સ્પષ્ટ કરે છે કે આ કોઈ ફિલોસોફી નથી જેને કોઈ પસંદ કરે, પણ એક પીડા છે, એક સ્થિતિ જેણે કશુંક મૂલ્યવાન જેના પર વિશ્વાસ કરી શકાય એ શોધવાની કે બનાવવાની ક્ષમતા ગુમાવી દેવી. સમસ્યા મૂલ્યોની ગેરહાજરી નથી,
પણ શું છે?
પણ મૂલ્ય નક્કી કરવાની, તેને અનુભવવાની આપણી ક્ષમતાનો ઘટાડો, આ જ વાત તેને સામાન્ય નિરાશા કે હતાશાથી અલગ પાડે છે.
સમજાયું.
પછી પ્રકરણ બેમાં એ ઇતિહાસ પર જાય છે. એમાં પેલી 19મી સદીની રશિયન નિહિલિસ ચળવળની વાત આવે છે.
હા, પિસારેવ અને બધા, તુર્ગેનેવની નવલકથા, ફાધર્સ એન્ડ સન્સ પણ.
એમનો ઉદ્દેશ્ય શું હતો? જૂના દમનકારી માળખા તોડીને વિજ્ઞાન અને તર્ક પર આધારિત નવો સમાજ બનાવવાનો, ખરું ને?
બરાબર. પણ પછી ચર્ચા ફ્રેડરિક નીચશે પર આવે છે, જેમના માટે નિહિલવાદ પશ્ચિમી સંસ્કૃતિનું એક અનિવાર્ય પરિણામ હતું.
પણ નીચેનો મુદ્દો ખાલી બધું નકારવાનો નહોતો એમ તમે કહ્યું હતું.
બિલકુલ નહીં. નીચે માટે સાચો નિહિલિસ્ટ એ નથી જે મૂલ્યોમાં માનતો જ નથી, પણ એ છે જે પૂરા દિલથી કશાક પર વિશ્વાસ કરવા ઈચ્છે છે પણ તેને એવું કશું મળતું નથી. આ જ આપણને પ્રકરણ 3 પર લાવે છે.
ઈશ્વરનું મૃત્યુ, ધ ડેથ ઓફ ગોડ.
હા, નીચેની સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી વધુ ગેરસમજ પામેલી ઉક્તિ. ગટ્સ સમજાવે છે કે નીચે અહીં નાસ્તિકતાની ઉજવણી નથી કરી રહ્યા.
તો પછી શું કહેવા માંગતા હતા?
એમનો અર્થ હતો, આખું જે યહૂદી ખ્રિસ્તી નૈતિક અને તાત્વિક માળખું હતું ને, જેણે પશ્ચિમી સંસ્કૃતિને સદીઓ સુધી એક આધાર આપ્યો હતો, ઉદ્દેશ્ય, સત્ય, હેતુ, મૂલ્ય, એ માળખાનું પતન.
ઓહ, એટલે જે સર્વોચ્ચ સત્તા બધા મૂલ્યોની ગેરંટી આપતી હતી એનું જ મૃત્યુ.
બરાબર. અને આનાથી એક ભયંકર શૂન્યાવકાશ સર્જાયો, એક ખાલીપો. અને નીચેના મતે આ ખાલીપા સામે બે મુખ્ય પ્રતિક્રિયાઓ શક્ય છે.
કઈ બે?
એક છે નિષ્ક્રિય નિહિલવાદ, પેસિવ નિહિલિઝમ, અને બીજો સક્રિય નિહિલવાદ, એક્ટિવ નિહિલિઝમ.
નિષ્ક્રિય અને સક્રિય નિહિલવાદ, આ શું છે? જરા વિસ્તારથી સમજાવશો.
ચોક્કસ. નિષ્ક્રિય નિહિલવાદ એટલે પેલો જે ખાલીપો સર્જાયો ને, એની સામે હાર માની લેવી.
એટલે નિરાશા, થાક.
હા, નિરાશા, થાક, શરણાગતિ, એવી લાગણી કે હવે કશું જ કરવા જેવું નથી, કશામાં કોઈ અર્થ નથી, એટલે બસ આરામ કરો, મનોરંજનમાં ડૂબી જાઓ, વિક્ષેપો શોધો. ગટ્સ દલીલ કરે છે કે આપણો આજનો જે ટેકનોલોજી સંચાલિત સમાજ છે ને, એ મોટાભાગે આ નિષ્ક્રિય નિહિલવાદમાં જ ફસાયેલો છે. આપણે સતત સરળતા અને વિક્ષેપો શોધીએ છીએ.
આજે આપણે કલાકો સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીએ છીએ કે ઓટીટી પર એક પછી એક સિરીઝ જોઈએ છે. શું એ આનું જ ઉદાહરણ છે? બસ સમય પસાર કરવા.
ગટ્સ ચોક્કસપણે એવું જ સૂચવે છે. એ નિષ્ક્રિયતા છે. હવે બીજી તરફ છે સક્રિય નિહિલવાદ.
એ શું છે?
એક હિંમત ભર્યો સર્જનાત્મક પ્રતિભાવ છે. એ સ્વીકારે છે કે હા, જૂના મૂલ્યો મરી ગયા છે, પણ એ ત્યાં અટકતો નથી. એ સક્રિયપણે તે મૃત માળખાનો નાશ કરે છે.
શેના માટે?
જેથી નવા, જીવનને પુષ્ટિ આપતા મૂલ્યોનું નિર્માણ થઈ શકે. એ શૂન્ય અવકાશથી ડરતો નથી, પણ તેને એક તક તરીકે જુએ છે.
ઓકે. એટલે નિષ્ક્રિય એટલે હાર માની લેવી, અને સક્રિય એટલે પડકાર ઝીલીને કંઈક નવું બનાવવું.
બરાબર.
આ શૂન્યાવકાશ અને મૂલ્યોના સંઘર્ષની વાત એ આપણને રાજકારણ તરફ લઈ જાય છે. પ્રકરણ 4 અને 5માં એની વાત છે. ગટ્સ કહે છે કે નિહિલવાદ ખાલી વ્યક્તિગત નથી, રાજકીય પણ છે.
એ કઈ રીતે?
ગટ્સ દર્શાવે છે કે જ્યારે રાજકીય નેતાઓ કે ચળવળો સત્ય સ્થાપિત કરતી સંસ્થાઓ હોય ને, જેમ કે સ્વતંત્ર પત્રકારત્વ, વિજ્ઞાન, શિક્ષણ, ન્યાયતંત્ર,
હા,
એના પર સતત અને વ્યવસ્થિત રીતે હુમલો કરે, ત્યારે તે રાજકીય નિહિલવાદનું સ્વરૂપ છે. પેલું ફેક ન્યૂઝનું રટણ, વૈજ્ઞાનિક તથ્યોનો ઇનકાર, જેમ કે ક્લાઇમેટ ચેન્જ બાબતે, લોકશાહી સંસ્થાઓ પરનો વિશ્વાસ તોડવાના પ્રયાસો, આ બધું.
એટલે જ્યારે કોઈ કહે કે બધા સમાચાર ખોટા છે અથવા કોઈના પર વિશ્વાસ ન કરી શકાય, એ પણ આ જ થયો.
હા, કારણ કે એનો ઉદ્દેશ્ય ઘણીવાર સત્ય શોધવાનો નથી હોતો, પણ લોકોમાં કાયમી શંકા પેદા કરવાનો હોય છે, મૂંઝવણ, થાક,
જેથી લોકો ઉદાસીન બની જાય.
બરાબર. જેથી નાગરિકોને લાગે કે કંઈ પણ જાણવું શક્ય નથી,
બધું જ સત્તાની રમત છે, એટલે રાજકારણ કે સમાજમાં ભાગ લેવાનો કોઈ અર્થ જ નથી. આ સીધું નિષ્ક્રિય નિહિલવાદને પ્રોત્સાહન આપે છે. ઉદાસીનતા, પીછેહટ.
અને આ ખરેખર ચિંતાજનક છે, રાજકીય સ્તરે અર્થનું આ ધોવાણ. પણ ગર્ટ્સ દલીલ કરે છે કે આ જ ધોવાણ કદાચ વધુ સૂક્ષ્મ રીતે આપણા રોજિંદા જીવનમાં પણ થઈ રહ્યો છે, આપણી ટેકનોલોજી દ્વારા.
હા, આ પુસ્તકનું કદાચ સૌથી મૌલિક મુદ્દો છે. પ્રકરણ 5 અને બીજે પણ નિહિલવાદ અને ટેકનોલોજીની વાત આવે છે.
એ જ પેલો બફરવાળો વિચાર.
હા, એ મને ખૂબ જ રસપ્રદ લાગ્યો. તમે કહ્યું કે ટેકનોલોજી આપણી અને વાસ્તવિકતા વચ્ચે અવરોધ ઉભો કરે છે, એના કેટલાક ઉદાહરણો આપો ને રોજિંદા જીવનમાંથી.
ચોક્કસ. વિચારો, GPS આપણને ક્યારે ખોવાઈ જવાની કે રસ્તો પૂછવાની અસુવિધા નથી થવા દેતું.
સાચી વાત.
પણ શું એ ભટકવાનો અનુભવ, અજાણી જગ્યાએ પહોંચી જવાનો, કોઈ અજાણ્યાની મદદ માંગવાનો, એમાં પોતે જ કંઈક અર્થ નહોતો, કંઈક શીખવા નહોતું મળતું?
કદાચ.
સોશિયલ મીડિયા દુનિયાભરના લોકો સાથે જોડે છે, પણ કેવી રીતે? એકદમ ફિલ્ટર કરેલી, સંપાદિત કરેલી રીતે. વાસ્તવિક માનવીય સંબંધોની જટિલતા, ગેરસમજ, ભાવનાત્મક જોખમો, એ બધું જાણે ગાડી નાખે છે,
આદર્શ રૂપ રજૂ કરે છે.
બરાબર. ફૂડ ડિલિવરી એપ્સ ગમે ત્યારે ગમે તે ભોજન ઘરઆંગણે, પણ એ ખોરાક ઉગાડવાની મહેનત, બનાવવાની પ્રક્રિયા, સાથે બેસીને જમવાનો સામાજિક આનંદ, એનાથી આપણને દૂર કરે છે.
આપણે ત્યાં UPIનું જ ઉદાહરણ લઈએ, પૈસાની લેવડદેવડ કેટલી સરળ થઈ ગઈ.
હા, પણ શું એ સરળતાએ પેલો માનવીય સંપર્ક ઓછો નથી કર્યો? દુકાનદાર સાથેની 2 મિનિટની વાતચીત, શાકવાળા સાથે ભાવતાલ કરવાની મજા.
હા, એ તો છે.
ગર્ટ્સ કદાચ કહેશે કે આ ઘર્ષણનો અભાવ પણ પેલી અર્થહીનતાની લાગણીમાં ઉમેરો કરે છે.
ખરેખર આપણે ક્યારેય વિચાર્યું જ નથી કે આ બધી સુવિધાઓ આપણને કઈ રીતે દુનિયાના વાસ્તવિક કાચા અનુભવથી દૂર કરી રહી છે. જાણે આપણે જીવન જીવવાને બદલે એને સ્ક્રીન પરથી મેનેજ કરી રહ્યા છીએ.
હા, જાણે આપણા જીવનના દર્શકો બની ગયા છીએ.
આ ભયાનક લાગે છે.
ગર્ટ્સ આને વિશ્વવિહીન, વર્લ્ડલેસ અસ્તિત્વ કહે છે. અને આમાં પેલી ઉપભોક્તા સંસ્કૃતિ પણ ઉમેરો, જે સતત નવી વસ્તુઓ ખરીદીને સુખ અને અર્થ મેળવવાનું વચન આપે છે.
પણ એ મળતું નથી.
ના, એ તો ઈચ્છા, પ્રાપ્તિ અને ફરી અસંતોષ એના અનંત ચક્રમાં ફસાવે છે. અંતે ભૌતિક સુખોની ખાલી પોચ દેખાય છે.
પુસ્તક સંબંધો વિશે પણ કંઈક કહે છે, ખરું?
હા, પ્રકરણ 6માં.
હા, ગર્ટ્સ કહે છે કે સંબંધોમાં કોઈ પૂર્વ નિર્ધારિત અર્થ કે હેતુ નથી, અને આ સ્વીકારવું એ મુક્તિદાયક પણ છે અને પડકારજનક પણ.
કઈ રીતે?
મુક્તિદાયક એટલા માટે કે એ આપણને સામાજિક દબાણ કે પરંપરાને બદલે આપણી પોતાની પસંદગી અને પ્રતિબદ્ધતા પર આધારિત વધુ પ્રમાણિક સંબંધો બાંધવાની તક આપે છે.
અને પડકારજનક?
પડકારજનક એટલા માટે કે પછી આધાર અને સ્થિરતા માટે આપણે જાતે જ સતત પ્રયત્ન કરવો પડે છે, તૈયાર કંઈ નથી મળતું.
સમજાયું. તો આ બધા પડકારો છે, નિષ્ક્રિય નિહિલવાદ, ટેકનોલોજીનો બફર, રાજકીય નિહિલવાદ. શું ગર્ટ્સ કોઈ ઉકેલ સૂચવે છે? પ્રકરણ 6 અને 7માં નિહિલવાદ પર કાબુ મેળવવા વિશે શું કહે છે? શું આપણે કોઈ નવો ઈશ્વર શોધવાનો છે? ના, બિલકુલ નહીં. ગર્ટ્સનો ઉકેલ કોઈ નવી માન્યતા પ્રણાલી શોધવાનો નથી. એના બદલે તેઓ હેના એરેન્ટ અને જીન પોલ સાર્ત્ર જેવા અસ્તિત્વવાદી વિચારકોનો આધાર લે છે.
ઓકે.
અને કહે છે કે આગળનો માર્ગ જવાબદારી, રિસ્પોન્સિબિલિટી સ્વીકારવામાં છે.
જવાબદારી? પણ કેવી જવાબદારી? શું કોઈ મોટું સામાજિક કામ કરવું પડે?
જરૂરી નથી કે મોટું જ હોય. અહીં જવાબદારીનો અર્થ છે સભાનપણે, ઈરાદાપૂર્વક દુનિયાની અને આપણી આસપાસના લોકોની કાળજી લેવાનું પસંદ કરવું.
કાળજી લેવાનું પસંદ કરવું.
હા, પેલો જે ટેકનોલોજીનો બફર છે ને, જે આપણને નિષ્ક્રિય આરામ અને સરળતા આપે છે, એને નકારવાનો અને વાસ્તવિકતા સાથે તેની મુશ્કેલીઓ અને ઘર્ષણ સાથે સક્રિય રીતે જોડાવાનો.
એટલે અર્થ કોઈ છુપાયેલો ખજાનો નથી જેને શોધવાનો છે.
ના, ગર્ટ્સ માટે અર્થ એવી વસ્તુ છે જેને આપણા કાર્યો, આપણી પસંદગીઓ, આપણી પ્રતિબદ્ધતાઓ દ્વારા બનાવવાની હોય છે.
બનાવવાની હોય છે. ઓકે, તો આ આખી ચર્ચામાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવી લઈએ, શ્રોતાઓ માટે યાદ રાખવા જેવા.
ચોક્કસ. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો, 1. નિહિલવાદ માત્ર વિચાર નથી, પણ અનુભવ સ્થિતિ છે. આ કોઈ ફિલોસોફિકલ દલીલ નથી, પણ મૂલ્ય બનાવવામાં કે અનુભવવામાં અસમર્થ હોવાની લાગણી છે.
અને આ વાત, જેમ તમે કહ્યું, આજના ભારતમાં જ્યાં જીવન આટલું ઝડપી છે, ત્યાં ઘણા લોકો કદાચ અનુભવતા હશે. બધું હોવા છતાં ખાલીપો.
હા. બીજો મુદ્દો 2, ટેકનોલોજીનો બફર અસર. આપણી સુવિધાઓ આપણને વાસ્તવિક જીવનના ઘર્ષણથી કેવી રીતે દૂર રાખે છે અને અજાણતા નિષ્ક્રિય નિહિલવાદને પ્રોત્સાહન આપે છે.
આ આપણે રોજ જોઈએ છે. ઓનલાઈન શોપિંગની સરળતા વિરુદ્ધ બજારમાં ફરવાની મજા, એ ઘર્ષણ ગાયબ.
બરાબર. ત્રીજો મુદ્દો, ઈશ્વરનું મૃત્યુ એટલે માળખાનું નુકસાન. પરંપરાગત રીતે અર્થ આપતા જે મોટા માળખા હતા, ધર્મ, સમુદાય, રાષ્ટ્ર, એ નબળા પડવાથી જે ખાલીપો સર્જાયો છે તેની સાથે આપણે હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છીએ.
ગુજરાતમાં અને ભારતમાં આપણે આ જોઈએ છીએ, પરંપરા અને આધુનિકતા વચ્ચેનો તણાવ, શું પકડવું શું છોડવું,
એ મૂંઝવણ.
હા.
અને ચોથો જે આશા આપે છે એ મુદ્દો, ફોર, જવાબદારી અને સક્રિય કાળજી એ મારણ છે. નિહિલવાદનો જવાબ નિષ્ક્રિયતામાં નથી, પણ દુનિયા અને લોકો સાથે સક્રિય રીતે જોડાવામાં, તેમની કાળજી લેવામાં અને નાના નાના કાર્યો દ્વારા અર્થનું નિર્માણ કરવામાં છે.
આનો વ્યવહારુ અર્થ શું? પોતાના સ્થાનિક સમુદાયમાં સક્રિય થવું, પર્યાવરણની ચિંતા કરવી.
હા, એ બધું જ. પોતાના સંબંધોમાં સમય અને ધ્યાન આપવું, સભાનપણે નાની પસંદગીઓ કરવી, આ બધું જ અર્થ નિર્માણની પ્રક્રિયાનો ભાગ બની શકે છે.
આ પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે ખરેખર આપણને વિચારતા કરી દે, કેટલાક વિધાનો યાદ રહી જાય તેવા છે.
હા, ભલે આપણી પાસે ચોક્કસ શબ્દો ન હોય, પણ ગર્ટ્સના વિચારોનો સાર આપણે આ રીતે રજૂ કરી શકીએ. એક વિચાર એવો છે કે નિહિલવાદ એ માન્યતા નથી કે બધું અર્થહીન છે, પરંતુ કંઈ પણ અર્થપૂર્ણ બનાવવામાં અસમર્થ હોવાનો અનુભવ છે. તે બુદ્ધિની નહીં પણ ઈચ્છાશક્તિ અને કાળજી લેવાની ક્ષમતાની સમસ્યા છે. આ આપણું ધ્યાન સમસ્યામાંથી ઉકેલ તરફ દોરે છે, આપણી પોતાની સક્રિયતા તરફ.
આ ખરેખર શક્તિશાળી વાત છે, જવાબદારી આપણા પર આવી. બીજો કયો વિચાર?
બીજો ટેકનોલોજી વિશે. આધુનિક ટેકનોલોજી આપણી અને વાસ્તવિકતા વચ્ચે બફર તરીકે કામ કરે છે. તે આપણને અજાણતા જ એવા કાચા, મુશ્કેલ પણ અર્થપૂર્ણ અનુભવોથી વંચિત રાખે છે, જેના દ્વારા આપણે ખરો અર્થ ઘડી શકીએ છીએ.
એટલે સુવિધા પાછળ છુપાયેલો ખતરો.
બરાબર. પછી પેલો ઈશ્વરના મૃત્યુવાળો વિચાર, એનો સારાંશ કંઈક આવો હોઈ શકે, ઈશ્વરના મૃત્યુ એ માત્ર નાસ્તિકો પેદા નથી કર્યા, તેણે પશ્ચિમી સભ્યતા જે ક્ષિતિજ જોઈને પોતાની દિશા નક્કી કરતી હતી તે ક્ષિતિજ જ ભૂસી નાખી.
ઓહ,
આપણે હજી પણ એ પછીના અંધકારમાં આપણો રસ્તો શોધી રહ્યા છીએ. આ આપણને સંકટની ઊંડાઈ સમજાવે છે.
અને છેલ્લે ઉકેલ વિશે કોઈ યાદગાર પંક્તિ જેવો વિચાર.
હા, ઉકેલ વિશેનો સૂર આશાવાદી છે. નિહિલવાદનો જવાબ કોઈ નવું સાર્વત્રિક સત્ય શોધી કાઢવામાં નથી, પરંતુ દુનિયાના આપણા નાના ખૂણા માટે, આપણી આસપાસના લોકો માટે જવાબદારી લેવામાં છે.
જવાબદારી લેવામાં.
હા, અર્થ શોધવાની વસ્તુ નથી, પણ આપણી પ્રતિબદ્ધતાઓ અને આપણી કાળજી દ્વારા બનાવવાની વસ્તુ છે. અથવા એમ પણ કહી શકાય કે નિહિલવાદ દર્શનનો અંત નહીં, પણ કદાચ તેની સાચી શરૂઆત છે. એ સમજ કે અર્થ તૈયાર મળતો નથી, તેને બનાવવો પડે છે.
વાહ, આ છેલ્લી વાત બહુ ગમી. નિહિલવાદ અંત નહીં પણ શરૂઆત. પણ આ બધા સારા વિચારોને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવા? કોઈ નક્કર સૂચનો છે?
ચોક્કસપણે. ગર્ટ્સના વિચારોમાંથી કેટલીક વ્યવહારુ બાબતો આપણે અપનાવી શકીએ. પહેલું તો ટેકનોલોજીનો સભાન ઉપયોગ. સ્વીકારો કે ટેકનોલોજી બફર બનાવે છે, પછી ક્યારેક ઇરાદાપૂર્વક એ બફરને તોડો.
જેમ કે
ક્યારેક જાણીતી જગ્યાએ પણ GPS વગર ચાલીને જાઓ, અઠવાડિયામાં એકવાર જાતે રસોઈ બનાવો, મિત્રને ખાલી ટેક્સ્ટ કરવાને બદલે ફોન કરો, દિવસનો અમુક સમય સ્ક્રીનથી બિલકુલ દૂર રહો, ડિજિટલ સબાથ જેવો કંઈક. ટેકનોલોજીનો ઉપયોગ ખાલી વપરાશ માટે નહીં, પણ કંઈક સર્જન કરવા, સાચું જોડાણ બનાવવા માટે કરો. બીજું, મુશ્કેલી સ્વીકારો.
પડકારોથી ભાગવું નહીં.
હા, જીવનમાં આવતા પડકારોને અર્થ બનાવવાની તક તરીકે જુઓ. કોઈ નવું કૌશલ્ય શીખવું, કોઈ મુશ્કેલ પ્રોજેક્ટ હાથમાં લેવો, કોઈ સંબંધમાં પડેલી ગાંઠ ઉકેલવાનો પ્રયાસ કરવો, આ બધું ઘર્ષણ છે જે અર્થ આપી શકે.
ત્રીજું,
ભૌતિક અને સામાજિક દુનિયા સાથે ફરી જોડાઓ. ઓનલાઈન દુનિયામાંથી થોડા બહાર આવો. તમારી આસપાસની ભૌતિક દુનિયા, પ્રકૃતિ, શહેર અને સામાજિક દુનિયા, પડોશીઓ, સ્થાનિક સમુદાય સાથે વધુ જોડાઓ. બહાર ફરવા જાઓ, બાગકામ કરો, સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લો.
અને પેલો રાજકીય નિહિલવાદ,
એના માટે શું?
એના માટે વિવેચનાત્મક મીડિયા સાક્ષરતા. બધું ખોટું છે, કોઈનું ન મનાય જેવા વિચારોનો પ્રતિકાર કરો. માહિતીના સ્ત્રોત તપાસો, અલગ અલગ મંતવ્યો વાંચો, સમજો, તથ્યો પર આધારિત ચર્ચામાં ભાગ લો, અને છેલ્લે પ્રમાણિક સંબંધો.
એટલે દેખાડો નહીં?
હા, દેખાડો કે સામાજિક દબાણ માટે નહીં, પણ સાચી લાગણી, પસંદગી અને પ્રામાણિક સંવાદના આધારે સંબંધો બનાવો અને નિભાવો.
મારે કહેવું પડશે, આ GPS વગર ચાલવાનો કે ફોન પર વાત કરવાનો વિચાર જ ક્યારેક અઘરો લાગે છે. પણ કદાચ ગર્લ્સ એ જ કહેવા માંગે છે કે સરળતા હંમેશા સારી નથી હોતી. આ ટિપ્સ ઉપયોગી છે.
આ આખી ચર્ચામાંથી મારા માટે એક મુખ્ય શીખે છે કે પેલી નિહિલ વાત જેવી લાગણી અનુભવવી એ ઘણીવાર આપણી વ્યક્તિગત નિષ્ફળતા નથી, પણ આપણા ટેકનોલોજીકલ અને સામાજિક રાજકીય વાતાવરણની અસર છે. આ સમજ થોડી રાહત આપે છે. બીજો મુદ્દો જે મને વિચારતી કરી ગયો તે ટેકનોલોજીનો વિરોધાભાસ. જે જોડવાનું વચન આપે છે એ જ આપણને વાસ્તવિક અર્થપૂર્ણ અનુભવોથી દૂર કરી શકે છે.
સાચી વાત.
અને છેલ્લે નિહિલવાદને એક અંતિમ સત્ય તરીકે નહીં, પણ એક પ્રશ્ન તરીકે, એક શરૂઆતના બિંદુ તરીકે જોવાની શક્યતા, એ મને આશાસ્પદ લાગે છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત જે ઉભરી આવી તે છે નિષ્ક્રિયતા સામે સક્રિયતાની શક્તિ. પેલો નિષ્ક્રિય નિહિલવાદ છે ને, એમાં વહી જવું બહુ સહેલું છે. બસ સ્ક્રોલ કરતા રહેવું, વપરાશ કરતા રહેવું.
હા, એ તો છે.
પણ ગર્લ્સ આપણને યાદ અપાવે છે કે આપણી પાસે પસંદગી છે. આપણે દુનિયાની કાળજી લેવાનું પસંદ કરી શકીએ છીએ, જવાબદારી ઉઠાવવાનું, અને નાના કાર્યો દ્વારા પણ અર્થનું નિર્માણ કરવાનું. આ સક્રિય અને નિષ્ક્રિય નિહિલવાદ વચ્ચેનો ભેદ ખૂબ જ મહત્વનો છે.
બિલકુલ.
તો શ્રોતાઓ માટે અંતિમ વિચાર આ છે, આ અઠવાડિયે ટેકનોલોજીના આરામદાયક બફર સામે લડવા અને વાસ્તવિક દુનિયા સાથે થોડું વધુ સક્રિય રીતે જોડાવા માટે ઘર્ષણ કે જવાબદારીનું કયું એક નાનું નક્કર પગલું ભરી શકાય, જરા વિચારજો. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.